પ્રવચન નંબર 35 તારીખ 12/12/87 59 મિનિટ સમયસાર ગાથા 320 અધ્યાત્મ પ્રવચન રત્નત્રયમાંથી
વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો. પોતે અહીંયા મોક્ષ અધિકાર સમાપ્ત થયો એમ કહે છે, છતાં વળી વિશેષ કહેવામાં આવે છે. મોક્ષ અધિકાર સમાપ્ત થયો પણ વળી વિશેષ કહેવામાં આવે છે. એમાં ખોલે છે કે મોક્ષનું કારણ શું છે, એ કેવું છે. ઔષમિક આદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ઔષમિક, શોષમિક, કાયિક, ઔદયિક અને પારણામિક એમ પાંચ ભાવો છે. એના વિશેષ ભેદ તે પણ થાય છે. તો આચાર્ય ભગવાન કહે છે કે જીવનો મોક્ષ તો થાય છે, મોક્ષ તો થાય છે. તો મોક્ષ થાય છે તો કયા ભાવથી, પાંચ ભાવમાંથી કયા ભાવથી મોક્ષ થાય છે, કયો ભાવ મોક્ષનું જીવને કારણ થાય છે, કયો ભાવ બંધનું કારણ થાય છે અને કયો ભાવ મોક્ષનું કારણ થાય છે અને કયો ભાવ મોક્ષનું કારણ થતો નથી, એમ ત્રણ વાત ખોલશે. એમાંથી ત્યાં ઔષમિક, સૌક્ષમિક અને ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે. પહેલા પાંચ ભાવોમાં પર્યાયરૂપ કયા ભાવો અને દ્રવ્યરૂપ કયો ભાવ છે એનું વર્ણન કરે છે. ઔષમિક, સૌક્ષમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે. ઔષમિક શમિક દર્શન, ઔષમિક ચારિત્ર, શોક શમિક દર્શન, શોક શમિક ચારિત્ર, ક્ષાયિક શમિક દર્શન અને ક્ષાયિક ચારિત્ર અને ઔદયિક ભાવ એ બંદુકાળ જે છે એ ચાર ભાવો પર્યાયરૂપ છે. અને શુદ્ધ પારણામિક દ્રવ્યરૂપ છે. શુદ્ધ પારણામિક ભાવ દ્રવ્યરૂપ છે. જો પારણામિક ભાવ દ્રવ્યરૂપ ન કહેતા શુદ્ધ પારણામિક ભાવ દ્રવ્યરૂપ છે. ચાર ઉપર શુદ્ધનો વિશેષણ ન લગાયેલું પણ દ્રવ્યમાં વિશેષણ લગાયેલું શુદ્ધ પારણામિક ભાવ એ દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એટલે એક હોય યા બીજું હોય, પર્યાય હોય યા દ્રવ્ય હોય ને દ્રવ્ય હોય યા પર્યાય હોય, એને પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય, દ્રવ્ય અને પર્યાયનું જોડવું તે આત્મા પદાર્થ છે. આ પદાર્થની સિદ્ધિ કરી, પ્રયોજનની સિદ્ધિ હવે કરશે. પદાર્થની પદાર્થમાં દ્રવ્ય ગુણને પર્યાય ત્રણે આવી જાય, કોઈ એમાં બાદ બાકી ન થાય. આત્મા પદાર્થ છે. જો સંસ્કૃતમાં શું છે જોઈએ, બરાબર છે. દ્રવ્ય પર્યાય દ્વય આત્મા પદાર્થો ભણ્યતે છે. પદાર્થ, પદાર્થ સિદ્ધિ, પદાર્થની સિદ્ધિ અને પ્રયોજનની સિદ્ધિ બે વાત જુદી છે. પદાર્થની સિદ્ધિ પ્રમાણ જ્ઞાનથી થાય છે અને પ્રયોજનની સિદ્ધિ શુદ્ધનેથી થાય છે. આ બે જૈન દર્શનની માર્મિક વાત છે. પદાર્થ છે તે જ્ઞાનનો વિષય છે, જ્ઞેય છે, જાણવાયો છે. પદાર્થ ઉપાદયરૂપ નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પ્રમાણ જ્ઞાનનો વિષય એ જ્ઞાનમાં જાણવાયો છે, જ્ઞાનનું જ્ઞેય છે, પણ એ ધ્યાનનું ધ્યેય નથી. પ્રમાણ જ્ઞાનનો વિષય જ્ઞાનનો ગ્રહ છે પણ ધ્યાન ના કાળે ધ્યેય તો વસ્તુ જુદી છે અને ધ્યેયપૂર્વક ગ્રહ થાય છે. પ્રમાણ જ્ઞાનનો વિષય પદાર્થ એ જ્ઞેય છે, આખો પદાર્થ દ્રવ્ય ગુણ અને પર્યાય એમાં જો શુદ્ધ અને અશુદ્ધ પર્યાય સહિત નો અર્થ લીધો, શુદ્ધ પર્યાય પણ પદાર્થમાં થાય છે, અશુદ્ધ પર્યાય પણ પદાર્થમાં થાય છે, અને શુદ્ધ દ્રવ્ય પણ પદાર્થમાં છે. બધું લેવાય લીધે આખો પ્રમાણ જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાનમાં આગુ પ્રમાણ, અધ્યાત્મ પ્રમાણ બધું આવી ગયું ચૂક છે. શુદ્ધ અને અશુદ્ધ પર્યાય બે લઈ લીધી અને ત્રીજું દ્રવ્ય લીધું, એ ત્રણ મળીને આખો પદાર્થ સિદ્ધ થાય છે. પ્રમાણ જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન આત્માને પરદ્રવ્યથી જુદું પાડી ગયું છે. પ્રયોજન છે પ્રમાણ જ્ઞાન જે છે એ આત્માને પરદ્રવ્યથી જુદું પાડે છે, પોતાના દ્રવ્ય ગુણને પર્યાય. એટલો આત્મા એટલે પદાર્થ છે, આત્મા એટલે પદાર્થ છે. પોતાના દ્રવ્ય ગુણને પર્યાયથી બહાર આઠ કર્મ, શરીર, કુટુંબ, ધન ધાન્ય, પુત્ર પુત્રી આદિ એ બધા જે છ દ્રવ્યો, એ છ દ્રવ્યો બધા પ્રમાણ જ્ઞાનના વિષયથી બહાર છે. અનુભવમાં છે, જાણેલો પ્રયોજન છે, એમાં પણ પોતાના પરિણામને જાણે છે.
આપ કહો છો પ્રમાણમાં પ્રમાણમાં જવું નહીં અને પ્રમાણમાં
અટકવું નહીં. પ્રમાણની બહાર જવું નહીં, કેમ કે પ્રમાણની બહાર જેટલા પદાર્થો જગતમાં દેખાય છે, શરીર આદિ, એ તો આત્મા છે, તદ્દન ભિન્ન છે, એની હારે આત્માને કાંઈ લેવા દેવાનું.
બરાબર.
હવે પ્રમાણ જ્ઞાન છે આખું, એ દ્રવ્ય ગુણ અને પર્યાય, એમાં કેટલાક પર્યાય પરાશ્રિત અશુદ્ધ થાય છે અને કેટલાક પરિણામ સ્વાસ્થ્ય શુદ્ધ થાય છે. એ શુદ્ધ અને અશુદ્ધ પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય, એટલે ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન શુદ્ધ છે, ક્ષણિક ઉપાદાનના બે ભેદ, એક શુદ્ધ ક્ષણિક ઉપાદાન અને એક અશુદ્ધ ક્ષણિક ઉપાદાન, એમ આખો પદાર્થ છે પ્રમાણ જ્ઞાનનો વિષય. હવે પ્રમાણમાંથી જે નિશ્ચય નહીં કાઢે છે, જે જીન વચનમાં કુશળ છે, એવું શુદ્ધ છે. હવે જેનો મોક્ષ થવાનો હોય એ પ્રમાણમાંથી શુદ્ધ નહીં કાઢે છે, ઉપરનો પદાર્થ સિદ્ધિ કરી, મોસમી છે, એમાં રસ પણ છે, છોતાય છે, ચાલે છે, નારિયેળ છે, એમાં મીઠું સફેદ ટોપરું પણ છે, રાતી કાચલી કોની રાતણ પણ છે, કાચલી છે અને બારના છોતા છે, એ બધું પ્રમાણ જ્ઞાનનો વિષય થયો. પણ ઉપાદેય શું છે? ટોપરું. કાચલી નહીં, કાચલી કોણની રાતર પણ કાઢી નાખે, ટોપરા પાક કરે તી અને છાટલા કાંઈ ઉપયોગમાં નથી, એ ટોપરું ઉપયોગમાં છે. મોસંબીમાં, મોસંબીમાં રસ પણ છે, બી પણ છે, અંદર અંદર છોતા છે, ઉપરની છાલ છે, એ બધું પ્રમાણ જ્ઞાનનું છે. પણ એમાં ઉપાદેય એટલો રસ છે, બી કાઢી નાખે, છોતા એ કાઢી નાખે ને છાલે કાઢી નાખવાના. એમાં ભગવાન આત્મા છે, એ ત્રિકાળી શુદ્ધ ઉપાદાન છે, અને આ બધા ભાવો એ પરભાવો છે, પરદ્રવ્ય છે, માટે એ છે એક આત્મા જ ઉપાદેય છે. એમ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી શુદ્ધની દ્વારા અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ આત્માને ગ્રહી લેવો, જાણી લેવો, અનુભવ લેવો, એમાં કાર્યરીતિ થાય છે. પ્રમાણ જ્ઞાન સુધી અનંત વાર આવ્યું, તત્વાર સૂત્ર સુધી અનંતવાર આવ્યું, જે અનંતવાર પ્રમાણના પક્ષમાં આવી ગયું. પણ પ્રમાણનું જ્ઞાન નથી, પ્રમાણ જ્ઞાનના પક્ષમાં આવ્યું. પ્રમાણ જ્ઞાનના વિષયનું જ્ઞાન તો અનુભવીને થાય, નહીં પૂરો પ્રમાણનો. પણ પ્રમાણ સુધી આવ્યો, પણ પ્રમાણમાંથી એને શુદ્ધ આત્મા ખેંચતા ના આવ્યો. હવે મોક્ષ જે થાય છે એનું કારણ કે છે, ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં એવું ભ્રમણમાં કહ્યું હતું કે શુદ્ધ પારનામિક ભાવ દ્રવ્ય રૂપ છે એમ કહ્યું. અહીંયા કે છે કે પ્રથમ તો જીવત્વ ભવ્યત્વ ન ભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારનામિક ભાવમાં, શુદ્ધ પારનામિક ભાવ શબ્દ નથી, કેવળ પારનામિક ભાવ એટલા માટે કે પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એ પણ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એક શુદ્ધ પારનામિક ભાવ એ શુદ્ધ નહીં વિષય છે,
પારનામિક ભાવને બી શુદ્ધ નહીં કા વિષય અલગ
નિકાલ ના થઈએ.
પારનામિક ભાવ એ પ્રમાણ જ્ઞાન કરે,
પ્રમાણ જ્ઞાન કા વિષય છે. તીન ભાવે ને જીવત્વ ભવ્યત્વ ને અભવ્યત્વ ઉપાદય નહીં હે, પ્રમાણનો વિષય છે. આ જયારે લીધું તું ત્યારે ભાવમાં એમ લીધું તું ત્યારે ચંદુભાઈ જયારે પૂછ્યા મેં ત્રણ ભાવોમાં નવ તત્વોમાં શુદ્ધનેથી શુદ્ધાત્મા ઉપાદે છે એમ ત્રણ ભાવોમાં આ શુદ્ધ જીવત્વ ઉપાદે છે, જીવત્વ ઉપાદે નથી, જીવમાં જીવત્વ છે,
જીવમાં
જીવત્વ છે. આ જીવત્વ પેલો છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે,
એમાં પણ એ પ્રમાણ જ્ઞાન,
એમાંય પ્રમાણ જ્ઞાન, જીવત્વ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એ શુદ્ધિનો વિષય નથી. કેમ કે દસ પ્રકારથી પ્રાણથી જીવે છે એ વ્યવહાર જીવ, અને શુદ્ધ ચેતનાથી જીવે છે એ નિશ્ચય જીવ. એક જીવત્વમાં આ જીવ એક છે, નિરૂપણ બે પ્રકારે છે, એક નિશ્ચય જીવ ને એક વ્યવહાર જીવ. આ ભવ્ય તો અભવ્યત્વ એ તો પર્યાયની લાયકાત છે, અમુક કાળ વર્તી જીવ અમુક કાળ થશે એટલે મોક્ષ જશે એવી લાયકાત, અને કોઈ કાળે પણ મોક્ષ ન થાય એવી પર્યાયની લાયકાત, એનું નામ અભવ્યત્વ. જેમ મગ છે બે પ્રકારના, કોરું ને ચડી જાય એવા, પાણીથી ચડી જાય એને ભવ્યત્વ કહેવાય, ને ન ચડે ગમે એવું પાણીને તાપ આપો કોરડું મગ કહેવાય, ચડે જ નહીં કોઈ. એ બે પ્રકારના જીવો છે પર્યાયની યોગ્યતાવાળા, અને એક જીવત્વ એ ત્રણેય પ્રકારનું પારનામિક છે. એનું પારનામિક ભાવ કયા છો, એમાં શુદ્ધ પારનામિક વિશેષ ન લે, કેમ કે દસ પ્રકારના પ્રાણ એમાં આવી જાય છે, અને ભવ્ય અભવ્ય બધાને ત્રણ હોય. ભવ્ય ભવ્ય અભવિને જીવત્વ ત્રણેય હોય, જીવત્વ હોય ભવિને ભવ્યત્વ હોય ને અભવિને અભવ્યત્વ, અભવ્યત્વ ને ભવ્ય ન હોય ને ભવ્ય ને અભવ્યત્વ, બે માં બે પણ જીવત્વ તો કોમન. ભવ્ય અભવી બધા જીવો એને જીવત્વ કહેવાય, એમ દસ પ્રકારના પ્રાણથી જીવે છે, અને અંદરમાં અંતર્ગર્ભિત શુદ્ધ જીવત્વ એની પાસે શક્તિ રૂપે છે. એમ ત્રણ પ્રકારના પારનામિક ભાવમાં એ પ્રમાણ જ્ઞાનનો વિષય. હવે એમાંથી જીન વચનમાં જે કુશળ એ શુદ્ધ નહીંથી કાઢે છે આત્માને, એમાંથી જેમ નવ તત્વમાંથી શુદ્ધાત્મા ઉપાધિ છે, એમ ત્રણ પ્રકારના પારનામિક ભાવમાંથી શુદ્ધ જીવત્વ ઉપાધિ છે. એમાં ભાવમાં શુદ્ધ જીવત્વ જો એવું જે શક્તિ લક્ષણ પારનામિકપણું આ વ્યક્તિ છે, દસ પ્રકારના પ્રાણ વ્યક્ત છે, એ વ્યક્ત છે, પર્યાય છે, પર્યાતિક નિર્ણય છે. હવે શુદ્ધ જીવત્વ એ શુદ્ધ નિર્ણય છે, શુદ્ધ પ્રવ્યાતિક નિર્ણય છે. એવું જે શક્તિ લક્ષણ પારનામિકપણું તે શુદ્ધ દ્રવ્ય દ્રવ્યાર્થિક ને આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારનામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણું. હા 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 જો ભાવોમાં પારનામિક પ્રમાણ જ્ઞાનના વિષયમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નીતિ જોવામાં આવે તો શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારનામિકપણું તે બધું પ્રમાણ જ્ઞાનનો વિષય હતો. આ નહીં નો વિષય આવ્યો, જો પ્રમાણમાંથી નહીં કાઢી માં છે ને, એ તો પ્રમાણનો વિષય હતો, એમાંથી નહીં કાઢી શું કઈ નહીં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી બધું પ્રમાણ આશ્રિત હતું ત્રણેય. આ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત એટલે કે જે જ્ઞાનનો વિષય શુદ્ધ દ્રવ્ય હોય એને જાણનારું જે જ્ઞાન તેને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે અને એનો વિષય છે. વિષય હોવાથી એ શુદ્ધ જીવત્વ કેવો છે? નિરાવરણ. એને ભાવ આવરણ નથી, ભાવકર્મનું દ્રવ્યકર્મનું આવરણ નથી ને લોકકર્મનું પણ આવરણ નથી. આ આઠ પ્રકારના કર્મનું આવરણથી રહી ભાવકર્મથી રહી એવો હોવાથી નિરાવરણ અને શુદ્ધ પરિણામી ભાવ એવી સંજ્ઞાવાળું જ્ઞાન. સંજ્ઞા એટલે નામ, આવો નામ છે. બહુ સરસ છે. હવે એ જે શુદ્ધ પરિણામી ભાવ છે તે તો બંધમોક્ષ પર્યાય પરિણતિ રહી છે. શૂન્ય, અભાવ અને અભાવ રહી બે બોલાવ્યા હતા. શૂન્ય આવ્યું હતું અને અભાવ આવ્યો હતો. હવે આ રહી રહી થશે નહીં, રહી છે. પ્રમાણમાંથી સુધનીનો વિષય કાઢવો એ કોક જીવ કાઢી શકે છે. પ્રમાણ સુધી તો બધા આવી ગયા. પ્રમાણમાં આવે એ પંડિત અને શુદ્ધનીમાં આવે તે જ્ઞાની. પંડિતો પ્રમાણ જ્ઞાનમાં આવી જાય. તત્વસૂત્ર છે એટલે પ્રમાણ જ્ઞાનનો વિષય આત્માનો પદાર્થ પદાર્થની પ્રસિદ્ધિ કરે છે. તે તો આ જે ઉપાધિ તત્વ છે તે તો શુદ્ધ પારણામિક ભાવ છે. તે તો શુદ્ધ દ્રવ્યાથિકનીનો વિષય છે. તે તો શુદ્ધનીનો વિષય છે. તે તો ઉપાદયભૂત વસ્તુ છે. તે તો તે તો તે તો હું તો તે તો એટલે હું તો બંધ મોક્ષ પર્યાયથી રહીત છે. એને બંધે થતો નથી અને એનો મોક્ષે થતો નથી. મોક્ષની પર્યાયથી રહીત આત્મા. પર્યાયથી પરિણામ માત્રથી રહી એ સ્વીકાર કરવો એમાં અનંતો પુરુષાર્થ છે. પછી એની સન્મુખથી અનુભવ કરવો એમાં અનંતો પુરુષાર્થ. પરિણામ બુદ્ધિમાં રહીત વાળો જ ઉઠવા આત્મા. પર્યાય નિરપેક્ષ, પર્યાય સાપેક્ષનું નહીં, પર્યાય સહિતનું નથી. તે તો રાગદ્વેષ બહુથી રહીત, મિથ્યાત્વના પરિણામથી રહીત, મિથ્યાત્વ અવરોધ કષાયની યોગથી રહીત અને મોક્ષની પર્યાયથી પણ રહીત. કેવળ જ્ઞાનની પર્યાયથી ભગવાન આત્મા રહે છે. કેવળ જ્ઞાનની પર્યાયથી આત્મા
રહીત છે.
હવે કેવળ જ્ઞાનની પર્યાયથી રહીત હોય તો બધી શુદ્ધિ તો રહીત આવી ગયું. પુણ્યને પાપથી રહીત આત્મા છે અને જીવો પુણ્ય પાપને હું કરું. દૃષ્ટિ તદ્દન વિપરીત છે, એ જ્ઞાતા ન થાય. તે તો આમાં છે આપણે વાત
બરાબર.
તે તો પછી હું તો બંધ અને મોક્ષના પરિણામથી રહી છું. તેથી કાળી સામાન્ય સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો, એમાં અનુભવ થાય. તે તો બંધમોક્ષ પર્યાય પરિણતિ રહી છે. પરિણતિ એટલે ક્રિયા. બંધમોક્ષ પર્યાય પરિણતિ, પર્યાયની જે ક્રિયા હોય એનાથી આત્મા રહી છે. રહી થશે નહીં, રહી છે. હવે આગળ બાલ વિરોધ. પરંતુ જે દસ પ્રાણનું જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વૈત તે પર્યાથિકને આશ્રિત હોવાથી અશુદ્ધ પારણાનિક ભાવ સંજ્ઞાવા છે. પરંતુ જે દસ પ્રાણરૂપ જીવત્વ ઉપરમાં જીવત્વ કહ્યો હતો ને બ્રહ્માંડનો વિષય, બ્રહ્માંડનો વિષય કહ્યો તો એમાંથી શુદ્ધ જીવત્વ એ કહ્યું હે, અને હવે આ અશુદ્ધ જીવત્વ દસ પ્રાણરૂપ જીવત્વ એ પર્યાતિજ્ઞનો વિષય છે, પર્યાય છે. જીવત્વ નાશમાન છે, દસ પ્રાણ છે ને એ નાશમાન છે. દસ પ્રકારના પ્રાણમાં પાંચ જ્ઞાનનો ઉગાર, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસને આવ્યું એમ દસ પ્રકારના પ્રાણ છે, પર્યાય છે યોગ્યતા જીવની. એ જીવત્વ જીવપણ અને ભવ્યત્વ ભવ્યત્વ દૈ ભવ્ય અને અભવ્ય બે તે પર્યાથિક નહીં આશ્રિત હોવાથી એટલે વ્યવહાર નહીંનો વિષય હોવાથી તે હે છે પણ ઉપાધેય નથી. હવે એ ત્રણેય અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવાળા છે. ઓમાં કહ્યું તું જો શુદ્ધ પારણામિક ભાવ એમ કહ્યું તું એવી સંજ્ઞાવાળો, અને આમાં ત્રણેય શું કહ્યું અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવાળા છે. એના નામ છે પણ અશુદ્ધ પારણામિક છે, એક શુદ્ધ પારણામિક અને ત્રણ અશુદ્ધ પારણામિક ભાવ. અશુદ્ધ પારણામિક વ્યવહારનો વિષય છે અને શુદ્ધ પારણામિક છે એ નિશ્ચિત વિષય છે, સંજ્ઞાવાળા છે. પ્રશ્ન, અશુદ્ધ કેમ? એને અશુદ્ધ કેમ કહ્યું છે પ્રભુ? ઉત્તર, સંસારીઓને શુદ્ધ નહીંથી અને સિદ્ધોને તો સર્વથા દસ પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ હોવાથી અશુદ્ધ કેમ કહ્યું? કે સંસારીઓને શુદ્ધ નહીંથી અભાવ છે અને મોક્ષગામી જીવને શુદ્ધ નહીં ને વ્યવહાર નહીંથી બે નહીંથી અભાવ છે, માટે તે અશુદ્ધ પારણામિક ભાવ કહેવાય. નાશ થાય એ શુદ્ધ પારણામિક ન હોય, અશુદ્ધ પારણામિક હોય એ નાશ થાય. સંસારીઓને શુદ્ધ નહીંથી અને સિદ્ધોને તો સર્વથા દસ પ્રાણરૂપ જીવત્વનો ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ હોવાથી, એટલે ભવ્યત્વ ભાવનો પણ અભાવ થાય છે. એનો અર્થ પર્યાય નથી પણ પર્યાયની યોગ્યતા છે, કેમ કે ભવ્યત્વ ભાવનો પણ અભાવ લેતો. આમાંથી નીકળું કે ભવ્યત્વ નો અભવ્યત્વ ગુણ નથી પણ પર્યાય અપેક્ષિત ધર્મ, બરાબર? પર્યાય અપેક્ષિત ગુણ હોય એનો અભાવ ન થાય અને યોગ્યતા હોય એનો અભાવ થાય. યોગ્યતા એટલે એ જીવની યોગ્યતા હતી મોક્ષ થવાની, મોક્ષ થઈ ગયો, મોક્ષ થઈ ગયો પછી યોગ્યતાનો પ્રશ્ન રહેતો નથી. અશુદ્ધ નિર્ણય વિશે છે ત્રણેય, અને હે છે ઉપાધેય નથી. હવે આટલું આપણે ચાલ્યું, આમાંથી થોડીક ચર્ચા કરવી હોય તો કાઢો, પછી આગળ જઈએ. આપણે ઉતાવળ નથી, આ વિષય ઘેરો છે, સમજે? આ વિષય સમાજમાં ચાલતી સમાજમાં ચાલતો નથી. ચાલુ જે સમાજ છે દિગંબર સમાજ, એમાં પંડિતોને ખબર નથી, એના ત્યાગીઓને ખબર નથી. મૂળ ચીજ છે આ જૈન દર્શનનો પ્રાણ છે, કેટલું ક્લિયર છે. જરા શાંતિથી ધીરો થઈને મધ્યસ્થ થઈને એક વાંચે ને, અને જો એના ઉપર શ્રદ્ધા હોય આચાર્ય ઉપર, કે આચાર્ય ભગવાનનું વચન છે, કલાસ તીર્થંકરનું વચન અને મુનિરાજના વચનમાં કાંઈ ફેર નથી. 800 વર્ષ પહેલા ટીકા છે આ સંસ્કૃતની.
સંસારીને શુદ્ધ નહીં અભાવ હોય, વર્તમાનમાં શુદ્ધ નહીં જોવામાં આવે તો વર્તમાનનો અભાવ.
સંસારી જીવને દસ પ્રકારના પ્રાણ અત્યારે નથી, શુદ્ધ નહીં જોવામાં આવે તો સંસારી જીવને દસ પ્રકારના પ્રાણનો અભાવ છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે અત્યારે, અત્યારે ઇન્દ્રિય જ્ઞાન નથી આત્મામાં. શ્વાસોશ્વાસનો અભાવ છે અત્યારે, અને આયુષનો અત્યારે અભાવ છે. પણ કેટલા વર્ષનો આયુષ છે? આયુષ જ નથી આત્મા. આયુષ નથી તો દેહ ક્યાંથી હોય? આયુષ તો દેહ ને છે ને, આત્માને આયુષ ન હોય, આયુષ વિગત નો આત્મા છે. મને આયુષ લાગુ પડતું નથી તો પછી હા હું મરી જાય એ પ્રશ્ન રહેતો નથી. આત્મા મરતો જ નથી. તો આયુકરણની ચિંતા હું ડાક્ટર કે તમારો હાથ નબળું છે, નટવાડિયાથી વધારે આયુષ નહીં હોય, કે મારું આયુષ્ય જ નથી. મને સાહેબ તમે ભૂલા, ઘર ભૂલી ગયા, અહીંયા નહીં બીજે જાઓ, તમારે જે કહેવું એ કહી દો, અમને કાંઈ બેધર નહીં. અમે તો અહીંયા શુદ્ધ પારિણામિક જીવત્વ શક્તિથી જીવીએ છીએ અને જ્યાં જાશું ત્યાં અમે જ્ઞાન ને આનંદથી જીવશું. બસ અમારો પ્રાણ તો જ્ઞાન પ્રાણ છે અને જ્ઞાન પ્રાણ તો અમારી સાથે આવશે. દેહ તો અહીંયા છૂટી જશે, પ્રાણ વિના નહીં રહેવાનું, રહેવાનું નથી. આ પ્રાણ વિના નો રહે સાધ્ય અનંત કામ,
પ્રાણ વિના તો
અભીભી હે. અને સહયોગમાં પણ અભાવ થાય તો હું ત્યાં રહેવાનું છું. આનો સહયોગ ભલે અભાવ થાય. રજૂનો
સાથ
અત્યારે કહ્યું ને, સંસારીઓને શુદ્ધ નહીં થી અત્યારે અભાવ છે દત્તપ્રાણનો. જીવથી જીવનું ભેદજ્ઞાન કરવું કહ્યું તું, જયપુરમાં જીવથી જીવનું ભેદજ્ઞાન. યા એક શુદ્ધ જીવ ને એક અશુદ્ધ જીવ, અશુદ્ધ જીવ તે હું નહીં, શુદ્ધ જીવ તે હું.
પ્રમાણ
તીન તરહ કા
ઉપર કા
પાંચ ભાવ ઓ
પ્રમાણ
ચાલુ
છે. અભી પરિણામિક ભાવ મેં ભી તીન ભેદ કીએ, ઓ ભી પ્રમાણ કહ્યું છે,
પ્રમાણ કહ્યું છે.
અભી ઉસમે ભી અકેલે ભવ્યત અવ્યત્વ
જાણે દો.
અભી એક જીવ હૈ ઓ ભી પ્રમાણ કહ્યું,
પ્રમાણ કહ્યું,
ઉસમે સે શુદ્ધ નહીં કા વિશે
નિકાલ ના.
ઇતને કવર હૈ આદમી,
કવર હૈ, કવર પર સે નિકાલ લે.
તીન કવર કે અંદર
અંદર
ના મેં નહીં કે નિકાલ
સેકન્ડ. અંતર્મુખ જ્ઞાન છે, ઉસકો પકડ લેના, બહાર નિકાલના. સોના કો કુરડી મેં નિકાલ લે બહાર, શુદ્ધ દિખતા હૈ,
શુદ્ધ હી હૈ.
એક ગુફા મેં આત્મા બિરાજમાન હૈ, ગુફા મેં જાવે અંદર મેં તો દર્શન હોતા હૈ, એસા દર્શન નહીં હોતા હૈ ઉપર ઉપર
સે. નહીં નહીં નહીં, કવર કો દેખ કર હી લોટ આવે બહાર કા, બહાર ક્યા હૈ ઉસમે,
કુછ નહીં. કોઈ તો દેહ ને આત્મા માને, કોઈ આઠકર્મ ને આત્મા માને, કોઈ શુભાશુભ ભાવ ને આત્મા માને, અને કોઈ ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા માને. એનાથી ભિંચા અંદર બિરાજમાન છે પરમાત્મા. ભગવાન ના દર્શન કરે તો ધર્મ થાય. બાળકને એમ કહે નાના બાળકને, બીજા ભગવાન ના દર્શન કરીએ તો ધર્મ થશે. ધર્મ થશે એ સંસ્કાર એવા છે કે ધર્મ થશે એટલે એ ગમે ગમે જીવને દર્શન કરવા જાય. પણ કયા ભગવાનના દર્શન કરવાથી ધર્મ થાય એ રહી ગયો. વ્યવહાર ભગવાનના દર્શન કર્યા પણ નિશ્ચય ભગવાન અહીંયા એ રહી ગયો. આને નજર કરે જે નજીકમાં નજીક છે અને કોઈ કારણે દર્શન કરવાની જાઓ એટલે ના પાડે જ નહીં, મોટું કરવે નહીં. મંદિર તો રાત્રે બંધ થઈ જાય, ભગવાનના દર્શન કરવા હોય તો જાઓ, પણ તાળા ચાવી હોય અને રાતના બે વાગે અહીંયા ભગવાનનું દર્શન કરવા હોય તો. અને અશુભ ચોગડી હોય તો એ દર્શન થાય. ચોગડીયા થાય, ચોગડીયા કાળ ચોગડીયા થાય, એ ખરાબ કાળ એને શક્યતા હે. બ્રાહ્મણ એ બ્રાહ્મણ લોક કા પ્રકાર છે. કાળી ચૌદશ, ધનતેરસ પછી ચૌદશ આવે, એસી અંધારી રાત્રિ દર્શન હોતા હોતા.
ગમે ત્યારે થાય.
જબ ચાહો
કે આ ગ્રહણ હો ગયા, સૂર્ય ગ્રહણ કે દર્શન હોગા થા, ભગવાન કા દર્શન હોગા,
યા નહીં હોના ચાહિયે. વ્યવહાર કે પક્ષ કા સૂર્ય ગ્રહણ યા નહીં હોના ચાહિયે તો હોતા હૈ દર્શન.
હા, ઇધર ઇધર તો વો સૂર્ય નિરાવરણ હૈ, તો ક્યાં રહોગા આડા? રાવડા નહીં હૈ તો.
આ ત્રણ પ્રમાણ કયા પ્રકાર? જો કોઈ પક્ષ લે, જો રાહુ આવી ગયો આપણો
ખલાસ રાહુ પક્ષમાં રોકાણ, વ્યવહારના
પક્ષમાં
વ્યવહાર બાધક નથી. નિશ્ચય પૂર્વક વ્યવહાર જ્ઞાનીને જાણેલો પ્રયોજમાન છે, એને પક્ષ નથી. દસ પ્રકારના પ્રાણ છે જાણે છે, પણ એમાં અહમ નથી.
જાણે છે, જાણે છે, તરત બતાવે
છે. પણ એ તત્વ અપાર નથી, એ સુદ્રેય વિષય છે, એ છે, તમને ઉપાધિ નથી. શાસ્ત્ર જ્ઞાનના જ્ઞાન માન્યું ને, એ અશુદ્ધની માટકી. શાસ્ત્રનું જ્ઞાન જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, વ્યવહારજી છે, નાટપ્રાણ છે. શુદ્ધ નહીંથી અત્યારે એનો આત્માનો અભાવ છે. સૌક્ષમ જ્ઞાનનો અભાવ હોવાથી ભાવિંદ્રી વડે પણ તે શાસ્ત્રને વાંચતો નથી અને દેશના લીધી સાંભળતો
નથી.
અત્યારે કાન નથી, આત્માના કાન નથી. અને કાનની પાસે જે સાંભળવાનો ઉઘાડ છે ને, જ્ઞાનનું ઇન્દ્રિય જ્ઞાન એ આત્મામાં નથી, એનાથી આત્મા રહી છે. અરે કેવળ જ્ઞાનથી રહી છે તો ઇન્દ્રિય જ્ઞાનથી તો રહી તો, પણ રહીતનું એને નિર્ણય કરતો નથી કે હું રહી છું કે સહિત. એક છ મહિના સુધી તો એને વિચાર કરવો જોઈએ પર્યાયથી, સહિત છું કે રહી. અને જો એક દિવસમાં નિર્ણય થઈ જાય તો છ મહિનાનું કંઈક કામ નથી, વધારે વધારે છ મહિના સુધીમાં નિર્ણય થઈ શકે છે.
અહીં સ્પષ્ટ વર્તા નિર્ણય કેમ ન થાય?
નિર્ણય થઈ ગયો સમજો,
સ્પષ્ટ
સ્પષ્ટ એકદમ. જીવનમાં કુશળ છે,
કુશળ
પ્રમાણમાંથી નો
વિષય
કાઢે માંથી બેઠો નહી. નવ તત્વો માં જેમ છુપાયેલી આત્મજ્યોતિ છે, એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવ એ માં આત્મા જુદો નથી રહેલો, ત્રણ ભાવથી રહેલો જુદો.
આપે પણ જીવત્વ માં કહ્યું ને, એમાં બધી બે ભાગ કદી
આવ્યા.
આપે પણ જયારે નવમી ગાથા તેરમી ગાથાનો આધાર આપ્યો કે નવ તત્વમાં છું માં, એમાંથી
કાઢવાનું છે.
એમ
પછી ઢીલા
એકદમ ગુપ્ત તત્વ,
ગુપ્ત તત્વ, ગુપ્ત ચમત્કાર જે બધે કહ્યું છે, ગુપ્ત ચમત્કાર જીવોને ખ્યાલમાં આવતો નથી.
જીવત્વમાં જીવ રહેલો છે,
જીવત્વમાં જીવ છે, પણ તે જીવત જીવ છે એ જીવત્વ થયો નથી,
થયો
નથી ને, જુદો ને જુદો એમાં મરાય છે. ઇન્દ્રિય જ્ઞાનમય આત્મા, ઇન્દ્રિય જ્ઞાનમય આત્મા એમાંથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા એ જુદો ને જુદો રહેલો છે અંદરમાં. જીવમાં જીવ જુદો છે, જીવ એક છે, નિરૂપણ બે પ્રકારે છે. જે મોક્ષ એક છે, નિરૂપણ બે પ્રકારે, નિશ્ચય મોક્ષ માર્ગ ને એક, વ્યવહાર મોક્ષ માર્ગ. એમ જીવ એક, નિરૂપણ બે, એક નિશ્ચય જીવ ને એક વ્યવહાર જીવ. વિષય
જીવ ઉપાધે
વ્યવહાર જીવ એ જીવાદી સાત તત્વોનો સમૂહ જે કયો ને, યા દસ પ્રકારના પ્રાણ વાળો જે જીવ છે એ છે. એમાં આત્મા આત્માનો ઉપાધિ છે, શુદ્ધ જીવત્વ એ ઉપાધિ છે. જીવત્વ નામની એક શક્તિ છે, એનાથી જીવ જીવે છે. દસ પ્રાણથી જીવતો નથી, દસ પ્રાણનો તો અભાવ થાય છે સિદ્ધમાં, તો જીવે છે. તો શેનાથી જીવે છે? જીવત્વ નામની એક આશ્રમ શક્તિ છે. સુરતાલી શક્તિમાં પહેલી શક્તિ છે. સમયશા લાવો
જીવત શક્તિની શરૂઆત કરી.
શરૂઆત ક્યાંથી? આત્મદ્રવ્યને કારણભૂત નીચે નીચે કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છે. આત્મદ્રવ્યને કારણભૂત હો, પર્યાયને કારણભૂત નહીં. આ આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવનું, એટલે સામાન્ય ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ, આત્મદ્રવ્યને કારણભૂત એવા જીવ ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત્વ નામની શક્તિ જ્ઞાન માત્ર ભાવમાં આત્મામાં ઉતરે છે. આ ભાવપ્રાણ છે અને પેલું દસ પ્રાણ છે એ દ્રવ્ય પ્રાણ છે. જે જીવત્વ નામના દસ પ્રાણ છે, દસ પ્રાણ એ દ્રવ્ય પ્રાણ કહેવાય એને, અને આને ભાવપ્રાણ કહેવાય. દ્રવ્ય પ્રાણ છે એ પણ પર્યાય છે. દ્રવ્ય પ્રાણ છે એ પણ પર્યાય લેવી એની યોગ્યતા, જીવની યોગ્યતા. અને જે જીવત્વ શક્તિ ભાવપ્રાણ છે એ ત્રિકાળી નિત્ય નિરાવરણ એને ભાવપ્રાણ કહેવાય. કોઈથી અભાવ ન થાય, એ ભાવનો અભાવ ન થાય, વ્યાજ કરે. જીવ દ્રવ્યનું કારણ છે એમ, પર્યાયનું નહીં. જીવ દ્રવ્યનું આત્મદ્રવ્યનું કારણ છે પારણ ભાવ જીવત્વ શક્તિ રિકોર્ડ નિત્ય નિરામ. શૂન્ય, અભાવ અને રહીત ત્રણ બોલાયા. રહીત છે તો થશે નહીં, અભાવ હોવાથી. બધાને બાદ બાદ કરતા જે રહે અવાજ અનુભવ તે આત્મા છે. બધું બાદ કરતા 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 જેમાંથી કાંઈ નીકળી ન શકે તે આત્મા છે. બધું કાઢ્યું, શરીરને બહાર કાઢ્યું, શરીર તે આત્માની, આ દ્રવ્ય ઇન્દ્રિય છે એ આત્માની, આઠ કર્મ આત્માની, ભાવકર્મ રાગાદી દયાદાન કરુણા કુમળતાના ભાવ એ આત્માની, એ આત્માની બહાર છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માની બહાર છે. એક શુદ્ધ આત્મા ચૈતન્ય પ્રાણથી જીવ જીવે છે એ આત્મા છે, ઉપાધિ છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણામિક ભાવોમાં પહેલી લાઈન છે. એમાં ત્રણ પ્રકારના પારણામિક ભાવ શબ્દ, તો ત્રણ શબ્દ તે ત્રણમાં, એટલે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વમાં તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પારણાવિકને તો જો ભવ્યત્વ લક્ષણ પારણાવિકમાં પણ શુદ્ધ વિશેષ લગાડતા નથી, કેમ કે શુદ્ધ ન કહેવાય. ભવ્યત્વ લક્ષણ એટલે કે જે જીવનો મોક્ષ થવાની લાયકાત જેમાં પડી હોય તેને ભવ્યત્વ ભાવ કહેવામાં આવે છે. એની યોગ્યતા એવી છે કે એને સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, ચારિત્ર થાય અને મોક્ષ પણ થઈ જાય. એવી પર્યાયની યોગ્યતા જેમાં પડી છે એવું ભવ્યત્વ લક્ષણ પારનામિકને તો આ પર્યાય અપેક્ષિત ધર્મ છે. તો યથાસંભવ જેમ છે તેમ સમ્યક આદિ જીવગુણોનું ઘાતક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે લઈ લેવા. સમ્યક આદિ જીવગુણોનું ઘાતક એટલે કે બાધક દેશઘાતી અને સર્વઘાતી એવા નામવાળો મોહાદી કર્મ સામાન્ય પર્યાતિકને ઢાંકે છે એમ જાણવું. જો ઘાતી કર્મ અનુજીવી ગુણમાં બાધક છે એ ઘાતી કર્મ છે નિમિત્તપણે, અઘાતી કર્મ બાધક નથી. બાધક કે ઘાતક એ નથી અઘાતી કર્મ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનુજીવી ગુણની પર્યાયની સાથે ઘાતી કર્મને છે. ઘાતી કર્મના બે પ્રકાર, એક દેશઘાતી ને એક સર્વઘાતી. સર્વઘાતીનો ઉદય હોય તો બિલકુલ એ અર્થ પર્યાય પ્રગટ જ ન થાય, અનુજીવી ગુણની શુદ્ધ પર્યાય પ્રગટ જ ન થાય. સર્વઘાતી જેમ કે દાખલા તરીકે વિખ્યાતોનો ઉદય હોય જ્યારે ત્યારે અહીં ભાવ વિખ્યાતો હોય, સર્વઘાતી કર્મની પ્રકૃતિ છે. અને જયારે ક્ષોભસમ સમ્યક દર્શન હોય ત્યારે દેશઘાતીનો ઉદય હોય છે, સર્વઘાતીનો ઉદય હોતો નથી. એટલે એને ક્ષોભસમ સમ્યક દર્શન થાય છે એમ એમ ચારિત્રમાં પણ લઈ લેવું. સર્વઘાતી કે અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ છે એ સર્વઘાતી છે, તો એમાં સ્થિરતા બિલકુલ ન હોય. અને જયારે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય ત્યારે સર્વઘાતી પ્રકૃતિ નથી, દેશઘાતી પ્રકૃતિ એનો ઉદય છે એમ. એટલે થોડું સ્થિરતા હોય ને થોડી સ્થિરતા ન હોય એમ. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે. આખી ગોવર્ષાની પદ્ધતિ આમાં આવી કર્ણાનુયોગ, કર્ણાનુયોગથી સમજાવે છે. યથાસંભવ સમ્યકતાથી જીવગુણોનું, જીવગુણોનો એટલે જીવની પર્યાય લેવી, જીવનો ગુણને ઘાતક કોઈ ન હોય એ ધ્યાન રાખવાનું. જીવગુણોનો એટલે જીવની પર્યાયોનું ઘાતક
કહેવાય.
ગુણ છે પર્યાય છે, એનું ઘાતક એટલે નિમિત્તપણે રૂકાવટ થાય છે. અહીંયા પર્યાયની યોગ્યતા છે. સમ્યક દર્શન ન હોય ને વિખ્યાત હોય ત્યારે શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાયમાં બાધક કોણ છે કે સર્વઘાતી દર્શન મોહનો ઉદય છે. ત્યાં દર્શન મોહનો ઉદય છે અને અહીંયા ભાવ ઉદય વિખ્યાતનો છે એમ એમ બધામાં લઈ લો. ઘાતક દેશઘાતી અને સર્વઘાતી એવા નામવાળો મોહાદી કર્મ સામાન્ય પર્યાર્થિકને ઢાંકે છે. એકલો મોહ લીધો આઠ કર્મમાં. શ્રીમદે કહ્યું છે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહિની હણાય કહું તે પાઠિયા. ભોગ કર્મ સામાન્ય પર્યાર્થિકને ઢાંકે છે, દરિયાર્થિકને ઢાંકતો નથી એટલે વ્યવહારને ઢાંકે છે એમ કહેવામાં ઉપચારનું કથન છે. એક દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાય ઢાંકી દે છે એમ નહીં, અહીંયા યોગ્યતા ન હોય તો એનો ઉદય હોય તો ઢાંકે છે એમ કહેવામાં આચ્છાદિત કરે છે એમ કહેવામાં આવે છે એમ જાણવું. કિંમત છે, કિંમત દ્રવ્યાર્થિકને નહીં, એનો ઘાત કરી નાખે છે એમ નથી. ભાષા ક્યાંથી આવે? એક દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાયને કરતા કરવું સંબંધ ક્યાં છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે દ્રવ્ય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયની સ્વતંત્ર અહેતુક શ્રદ્ધા બતાવે છે. આધીનો કોઈ કોઈને નથી. અહીંયા સ્વભાવને ભૂલો વિખ્યાત થયું કે દર્શન મોનો ઉદય નિમિત્ત કહેવાય. એ નિમિત્ત અને આ નૈમિત્તિક અને બાકી ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન નિમિત્ત થી નિરપેક્ષ કહેવાય, નૈમિત્તિક સાપેક્ષ છે. અહીંયા કર્મની સાથે સંબંધ કર્યો છે, સમજી ગયા? એટલે ક્ષણિક ઉપાદાન તો છે પણ નિમિત્તના આશ્રય થાય છે, લક્ષ્ય માટે તેને નૈમિત્તિક. ત્યાં આવી પરિસ્થિતિ છે, ભવ્ય જીવ છે, હવે એને સમીર પ્રશ્ન થવાનો કયો ફાયદો છે? ત્યાં જયારે કાળાદી લબ્ધિ ના વશે, જો કાળાદી લબ્ધિ પેલી લીધી એકર પાંચે સંભાય તો સાથે છે, સ્વભાવ સ્વભાવ સંબંધનો પુરસાદ, કાળલબ્ધિ, પવિત્રતા અને પ્રતિબંધકારનો ભાવ, મોવાદીનો અભાવ, પાંચે સમય એક છે. પણ કાળ આદિ લબ્ધિ ના હશે એટલે એનો સકાળ પાકે છે, પર્યાયની યોગ્યતા કરે. ભવ્યત્વ શબ્દની આ વાત ચાલે છે, યાદ રાખો. ભવ્યત્વ ભાવની વાત, ભવ્ય એટલે જીવને સમ્યક દર્શન થવાની યોગ્યતાનો પણ નિશ્ચિત કાળ છે, કાળ ફરે નહી એનો. જે સમયે સમ્યક દર્શન થવાનું હોય એ જ સમયે થાય, ગમે એવો પુરસાદ કરે તો વહેલું થાય નહીં. એટલે આત્મા અકર્તા છે, એટલે આત્મા અકર્તા છે. તો પણ એ પ્રમાદી થતો નથી કાળની રાહ જોઈને, કે જયારે કાળ પર તમે દર્શન થશે એમ કાળ ઉપર નજર ન હોય નહીં, એની નજર સ્વભાવ પર છે. મારામાં પરિણામ માત્રનો અભાવ છે એવું શુદ્ધાત્મા કરતા હું છું, હું તો જાણનાર છું, જાણનાર મને જણાય છે. એમાં એમાં એનો કાળ પાકી જાય, સ્વભાવની સન્મુખ થતા એનો કાળ પાકી ગયો, કાળ લગ્ન પાકી ગઈ. કાળ જેવી કોઈ વસ્તુ નથી, એ કાળ લગ્ધિ એટલે જયારે એ સમય બહારનો આવશે ત્યારે થશે એમ નહીં, સોમવાર મંગળવાર બુધવાર નહીં. કાળ એટલે પર્યાયનો સગા, પર્યાયનો સકાળ એને કાળલબ્ધિ કહેવાય. કે સ્વભાવની સન્મુખ થાય ત્યારે, અકર્તા નવજોર આવે ત્યારે, પર્યાયને હું કરું ને લાવું કાળલબ્ધિને પાકે. જાણનાર છે એ મજા આવવું જોઈએ, હું કરનાર છું, હું કરી દઉં સમય દર્શન નહીં થાય.
મેં તમને પૂછ્યું
સમય દર્શન કરું પેલી વાર, શું પૂછ્યું તું?
સમય દર્શન
કરવું કે નહીં? પૂછ્યું તું,
શું
જો આપો
સમય
કરવાનું, પાછું કરવાનું
થાય
નહીં, જાણવું થાય નહીં, જાણવું કરવું નહીં, એ કરવું થાય ને જાણવું, બાકી બોલું કરવું પર્યાય ને ઉત્પન્ન
કરવું નહીં, કરવું નહીં થાય ને જાણવું, સમય દર્શન
થાય એને પણ
જાણવું, જાણવું કરાય નહીં.
કેમ કે મિથ્યા દર્શન ને કરવું પણ સમય દર્શન તો કરવું ને, એ તો બધા પ્રશ્ન આવે ને. પાપ ને કરવું પણ પૂન તો કરવું ને, ધર્મ પૂન પાપ ને કરું તો ધર્મ તો કરવું કે નહીં?
કરવું
આવે, કરવું જ આવે, એ ભાષા કરવાની નીકળે, એ અજ્ઞાની લક્ષણ છે, એ કરવાની ભાષા નીકળે, જાણવાની ભાષા ના આવે, ભાષા ફરે નહીં તો ભાવ
ક્યાંથી ફરે?
કોટી વર્ષ પણ ગમે એટલો પ્રયત્ન કરે તો કાળલબ્ધિ પાક, કોટી ઉપાય કરે તો કાળલબ્ધિ પાક આવીના સાધ્યની સુધી નથી થતી.
દર્શન
યત્ન સાધ્ય નહીં, સહ સાધ્ય યત્ન સાધ્ય નહીં. કેવડી ભગવાને ક્યારે જોયું હશે ત્યારે થશે. वह जीव संसार में भ्रमते भ्रमते जबी अर्धपुद्गल परावर्तन मात्र रहता है ये काल की मर्यादा में आई जाए. काल कहे बार नो काल, ए बार नो काल अर्धपुद्गल परावर्तन नी अंदर आए त्यारे सम्यक दर्शन थवानी युद्ध थाय छे. अर्धपुद्गल परावर्तन नो एनो काल आए छे એટલે મોક્ષ જવા માટે વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં તન્મુખ થાય છે. એ પ્રકારની એ જીવની પર્યાય પાકતી 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 હવે ટૂંકા કાળમાં આવી ગઈ અને કાળ હવે લાંબો નથી, બારનો કાળ લાંબો નથી. સમજી ગયા? એ બારનો કાળ છે. અર્ધપુદ્ગલ પરાવર્તન રહેતા હોય તભી સમ્યક ઉપજને યોગ્ય હોય ત્યારે સમ્યક દર્શન થવાને યોગ્ય એ જીવ થઈ ગયો. હવે એને સમય દર્શન થવાની યોગ્યતા આવી ગઈ કે કાળ લાંબો નથી, અર્ધપુદ્ગલ પરાવર્તનથી બહાર રખડવાનો છે એની ખાસ એની મર્યાદામાં આવી ગયો ત્યારે જ સમય દર્શન થવાની યોગ્ય થાય છે. એમ ઇસકા ઇસકા નામ કાળ લબ્ધિ કહેવાતા હોય એ બહારના કાળની વાત છે. આ છે પર્યાયના સ્વકાળની વાત છે. કાળલબ્ધિના બે પ્રકાર છે. એક દ્રવ્યકાળ છે, છ દ્રવ્યમાં દ્રવ્યકાળ છે. એ કાળનો સમય અંતર્મૂર્ત દિવસ રાત્રિ અવરાત્રિ જે છે ને કાળ એ વ્યવહાર કાળ છે. આ નિશ્ચય કાળ છે. પર્યાયની યોગ્યતા અહીંયા ભવ્યત્વ ભાવની યોગ્યતા પાકે ત્યારે કાળલબ્ધિ કહી છે. અહીં અર્ધપુદ્ગલ પરાવર્તન લીધો નથી. આમાં અર્ધપુદ્ગલ પરાવર્તન એ વ્યવહાર કાળથી વાત કરી છે. અહીંયા અત્યારે વાત ચાલે છે નિશ્ચય કાળથી વાત છે. પર્યાય પ્રગટ થાય ને સ્વકાળ કહેવાય. સ્વકાળ દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ નામ કાળ લબ્ધિ કહેવા થાય. યદ્યપી સમ્યક તો જીવદ્રવ્ય પરિણમતા જીવ પોતે સમ્યક દર્શન રૂપે પરણમે છે. ઓલો કાળ એને પરણમાવતો નથી એમ પોતે પરણમે છે. તથાપી કાળ લબ્ધિ કે વિના કરોડ ઉપાય જો કીએ એના સ્વકાળ વિના એ પ્રગટ થતું નથી કે જાય તો ભી જીવ સંયક્ત રૂપ પરિણમન યોગ્ય નહીં એસા નિયમ હૈ. ઇસસે જાનના કે સંયક્ત વસ્તુ યત્ન સાધ્ય નહીં સહજ સાધ્ય રૂપ સહજ રૂપ હોય. યત્ન સાધ્ય નહીં એટલે હું કરું કરું સમ્યક દર્શન કરું અને પ્રશ્ન પૂછો તો ને ઈ કે સમ્યક દર્શન કરું એમાં સમ્યક દર્શન ન થાય. આત્માને જાણું એમાં સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શન જાણે કરે નહીં. થઈ જાય ત્યારે જાણે કે આ જાણ્યું અને ઉપચારથી આત્માએ સમય દર્શન કર્યું એમ પણ કહેવાય. ઉપચારથી આત્મા પરિણમો સમય દર્શન રૂપે તો આત્માએ સમય દર્શન પ્રગટ કર્યું એમ ઉપચારથી કહેવામાં આવે. બહારના કાળથી વાત કરે છે. કાળ પાકે ત્યારે થાય. અહીંયા સ્વકાળ નિશ્ચયની વાત છે અને જે સહજ સાધ્ય છે યત્ન સાધ્ય નથી એમાં કરતા બુદ્ધિનો નાશ કરેલો છે. કરું કરવું નહીં થાય, સહજ થશે. તને ખબર નહીં હોય તો હું તો જાણનાર જણાય છે એવા ભાવમાં ચડી ગયો ત્યાં સહજ થઈ જાય છે, અનુભવ થાય છે. એ અનુભૂતિ થાય એનું નામ સમ્યક દર્શન છે. અનુભૂતિ જો કે જ્ઞાન વિશેષ છે તો પણ સમ્યક દર્શન સાથે અવિનાભૂત છે. એટલે અનુભૂતિ થાય તો એ સમ્યક દર્શન હોય ત્યારે જ અનુભૂતિ થાય. બે એક સાથે જન્મ છે એમ તો અનુભૂતિને પણ સમ્યક દર્શન કહેવાય. એમ ખરેખર પ્રતીતિ છે સમ્યક દર્શન લક્ષણ. પણ ઉપચારથી અનુભૂતિને પણ સમ્યક દર્શન અવિના ભાવ ગણીને કહી શકાય. હોય અનુભૂતિ સમ્યક દર્શન વિના ન હોય, અનુભૂતિ સમ્યક દર્શન વિના ન હોય તો અનુભૂતિને પણ સમ્યક દર્શન કહી દેવા અવિના ભાવ ગણીને. આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ થાય એનું નામ જ સમ્યક દર્શન છે. અનુભૂતિને સમ્યક દર્શન કેવું તે ઉપચાર છે અને પ્રતીતિને સમ્યક દર્શન કેવું તે અણઉપચાર છે. કેમ કે ઓલી જ્ઞાનની પર્યાય છે, એક શ્રદ્ધાની પર્યાય છે. ભાઈ
અનુભૂતિ જ્ઞાનની પર્યાય,
જ્ઞાનની પર્યાય અને સમ્યક દર્શન સુધાની પર્યાય પ્રતીતિ, પ્રતીતિ આવી. જેમ કે એક પદાર્થ જાણ્યો અને જાણીને શ્રદ્ધાન કર્યું, એ તો જાણવું નામ અનુભવ અને પ્રતીતિનું નામ સમ્યક દર્શન શ્રદ્ધા. એમ તો સમ્યક દર્શન રક્ષણ પ્રતીતિ છે, સમજી ગયા, અને અનુભૂતિ એ જ્ઞાનની પર્યાય છે. પણ તમારો ઉપયોગ અંદરમાં ધ્યાન દો અને આત્માનો અનુભવ તમને થયો તો અનુભૂતિ થઈ, આત્માની તો અનુભૂતિ થઈ ત્યારે સમ્યક દર્શન થાય, થાય ને થાય, કેમ કે તમારા જ્ઞાને જ્ઞાયકને જાણ્યો, જ્ઞાયક હું એમ આવ્યું ને, તો હું આવ્યું જ્ઞાયકમાં તો શ્રદ્ધાએ પણ હું કરી લીધું. આ એમ પ્રતીતિ થઈ ગઈ, જાણેલાનું શ્રદ્ધાન, જાણવામાં આવ્યો આત્મા તો શ્રદ્ધા પણ એ પ્રકારે થઈ ગઈ, એક સમયમાં બે થાય છે. તો અનુભૂતિને પણ સમ્યક દર્શન કહેવાય, કેમ કે સમ્યક દર્શનની સાથે છે. અને અનુભૂતિ છે ને એ પ્રગટ લક્ષણ છે, પ્રગટ લક્ષણ. અનુભૂતિને એ આત્મા પોતે જાણી શકે છે, અને જે શ્રદ્ધાની પર્યાય પ્રગટ થઈ છે એ પણ શ્રદ્ધા પ્રગટ થઈ પણ શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ છે. એટલે જ્ઞાનની દશાથી બધી વર્ણન ચાલે, જ્ઞાન જ વર્ણન કરે છે. સમ્યક દર્શન થયું હોય કોણ જાણે કે જ્ઞાન, સમ્યક ચારિત્ર કોણ જાણે કે જ્ઞાન, આત્માઓ છે કોણ જાણે કે જ્ઞાન, આનંદાયો કોણ જાણે કે જ્ઞાન, એ બધું જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય આત્મા છે, બસ જ્ઞાનનું વર્ણન છે. અમારે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ લીધું ને, બીજું કાંઈ નહીં, બસ. આ કાળાદિપીમાં એ એક જ ફક્ત કર્મનો અભાવ બની છે, બાકી તો ચાર તો ઉપાધાન છે. એક નિમિત્ત છે, ચાર ઉપાધાન, એક સ્વભાવ, સ્વભાવ સ્વરૂપનો પુરુષાર્થ. એ પુરુષાર્થ થયો ને જયારે સમય દર્શન પ્રગટ થયો તો એ કાળ બાકી ગયો એનો પર્યાયનો, અને એ પ્રકારે થવાનું હતું ત્યારે થયું છે પવિત્ર તો હોનાર હતું. પ્રતિબંધકારનો અભાવ, કાર્ય થાય છે ત્યારે પ્રતિબંધકારનો અભાવ, દર્શનનો ઉદય ન હોય તે બસ.